એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વ્યક્તિત્વની વાત કરવાના છીએ જેમનું નામ સાંભળીને કદાચ લાગે કે આ તો કોઈ જૂના જમાનાના મોટા લેખક હશે, પણ જેમ જેમ આપણે એમને જાણીએ ત્યારે સમજાય કે આ માણસ તો આપણા આજના જમાનાની વાત કરી રહ્યા છે. એમનું નામ છે યોહાન વુલ્ફગેંગ વોન ગોથે.
બિલકુલ, અને એમને સમજવા માટે આપણી પાસે એક ખૂબ સરસ પુસ્તક છે રિચી રોબર્ટસનનું, ગોથે અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન.
હા, અને આ પુસ્તકની ખાસિયત એ છે કે તે ગોથેને કોઈ મ્યુઝિયમમાં રાખેલી મૂર્તિની જેમ નથી બતાવતું.
ના, જરાય નહીં. એ તેમને એક જીવંત, ધબકતા અને સતત સંઘર્ષ કરતા માણસ તરીકે રજૂ કરે છે. એક એવો માણસ જેણે કવિતા, વિજ્ઞાન, રાજકારણ બધું જ એક સાથે જીવવાનો પ્રયત્ન કર્યો.
અને મને લાગે છે કે આ જ વાત આજે સૌથી જરૂરી છે. આપણે બધા સ્પેશિયલાઇઝેશનના જમાનામાં જીવીએ છીએ. ડોક્ટર, એન્જિનિયર, માર્કેટર આવા લેબલમાં બંધાઈ ગયા છીએ.
સાચી વાત છે. ત્યારે ગોથેનું જીવન આપણને યાદ અપાવે છે કે એક સંપૂર્ણ, એક બહુપક્ષીય જીવન જીવવું શક્ય છે.
તો ચાલો આ અસાધારણ વ્યક્તિત્વની દુનિયામાં ઊંડા ઉતરીએ.
ચોક્કસ.
પણ એ પહેલા આ પુસ્તકના લેખક રિચી રોબર્ટસન વિશે થોડું જાણી લઈએ. કોણ છે આ વ્યક્તિ અને ગોથે જેવા વિશાળ વિષય પર લખવા માટે એ શા માટે યોગ્ય છે?
રિચી રોબર્ટસન ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જર્મન સાહિત્યના પ્રોફેસર રહી ચૂક્યા છે, એટલે કે તેઓ આ વિષયના પાક્કા જાણકાર છે.
ઓકે.
અંગ્રેજી બોલતી દુનિયામાં જર્મન સાહિત્ય પર તેમનું કામ ખૂબ જ સન્માનનીય ગણાય છે.
અને મને લાગે છે કે કોઈ જટિલ વિષયના નિષ્ણાત હોવું એ એક વાત છે, પણ તેને સરળ ભાષામાં બીજાને સમજાવવું એ તદ્દન અલગ કળા છે.
તમે એકદમ સાચું પકડ્યું. રોબર્ટસનની ખૂબી એ જ છે. તેઓ ગોથેના જીવનના અલગ અલગ ટુકડાઓને, જેમ કે એમની કવિતા, નાટકો, વૈજ્ઞાનિક પ્રયોગો
અને એમનું સરકારી કામકાજ પણ,
હા, એ બધું, એ બધાને એક સાથે વણીને એક સંપૂર્ણ ચિત્ર બનાવે છે. તેઓ બતાવે છે કે આ બધી વસ્તુ અલગ નહોતી, પણ એક જ વ્યક્તિત્વના જુદા જુદા પાસા હતા.
તો પછી આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? તે આપણને ગોથે વિશે શું કહેવા માંગે છે?
પુસ્તકનો મુખ્ય તર્ક એ છે કે આપણે ગોથેને કોઈ દેવતા કે ઓલિમ્પિયન પ્રતિભા તરીકે જોવાનું બંધ કરવું જોઈએ.
એટલે કે આપણાથી બહુ દૂર હોય એવા કોઈ મહાન વ્યક્તિ તરીકે નહીં.
બરાબર. રોબર્ટસન કહે છે કે ગોથેને એક અત્યંત આધુનિક વ્યક્તિ તરીકે જુઓ, એક એવી વ્યક્તિ જેનું આખું જીવન સ્વવિકાસની એક પ્રયોગશાળા હતું. આ માટે તેઓ એક ખાસ જર્મન શબ્દ વાપરે છે, બિલ્ડુંગ.
બિલ્ડુંગ, આ શબ્દ થોડો રસપ્રદ લાગે છે. આનો અર્થ માત્ર શિક્ષણ કે એજ્યુકેશન તો નથી જ ખરું ને?
ના, જરાય નહીં. બિલ્ડુંગનો વિચાર એનાથી ઘણો ઊંડો છે. એનો અર્થ એ નથી કે ડિગ્રી મેળવી લીધી એટલે પૂરું. ગોથે માટે બિલ્ડુંગ એટલે જીવનના દરેક અનુભવમાંથી, પછી ભલે તે પ્રેમમાં નિષ્ફળતા હોય, સરકારી કામનો કંટાળો હોય કે પછી કોઈ છોડનું નિરીક્ષણ હોય, એમાંથી શીખીને પોતાની જાતને સતત ઘડતા રહેવું.
વાહ, આ તો આજના લાઇફલોંગ લર્નિંગના કોન્સેપ્ટ જેવું જ થયું. મતલબ એ જમાનામાં પણ ગોથે આટલું આધુનિક વિચારતા હતા.
બરાબર. અને આ પુસ્તક આપણને એ જ બિલ્ડિંગની સફર પર લઈ જાય છે. ગોથેના યુવાનીના બળવાખોર દિવસોથી લઈને વેઇમરના જવાબદાર મંત્રી બનવા સુધી,
પછી ઇટાલીની યાત્રા અને એમના વૈજ્ઞાનિક સંશોધનો,
અને છેવટે ફાઉસ્ટ જેવી મહાન કૃતિ જેમાં એમના જીવનભરના જ્ઞાનનો નિચોડ છે. આ પુસ્તક એ ગોથેના જીવનની એક સંકલિત ગાથા છે.
તો ચાલો આ ગાથાના પહેલા અધ્યાયથી જ શરૂઆત કરીએ. ગોથેની યુવાની, જેને સ્ટોર્મ એન્ડ સ્ટ્રેસ યુગ કહેવાય છે, નામ પરથી જ લાગે છે કે આ સમયગાળો ઘણો તોફાની હશે.
ખૂબ જ તોફાની. જુઓ, સ્ટોર્મ એન્ડ સ્ટ્રેસ એ સમયના યુવાનોનું એક આંદોલન હતું. તેઓ સમાજના નિયમો અને તર્કથી કંટાળી ગયા હતા.
એટલે એમને લાગણીઓ અને વ્યક્તિગત પ્રતિભાને વધુ મહત્વ આપવું હતું.
હા, અને ગોથે આ આંદોલનના, સમજો ને, પોસ્ટર બોય હતા. એમની 1774ની નવલકથા ધ સોરોઝ ઓફ યંગ વર્થર એ આ આંદોલનનો જાણે ઘોષણાપત્ર બની ગઈ.
હા, મેં આ વર્થર વિશે સાંભળ્યું છે. કહેવાય છે કે આ પુસ્તકે તો આખા યુરોપમાં ધૂમ મચાવી દીધી હતી. એવું તો શું હતું એમાં?
કારણ કે વર્થર એમના જેવો જ હતો, એક સંવેદનશીલ કલાકાર મનનો યુવાન, જે શાર્લોટ નામની એક પરણેલી યુવતીના પ્રેમમાં પડે છે.
ઓહો.
અને આ એક પક્ષી પ્રેમની વેદના તે સહન નથી કરી શકતો અને અંતે આત્મહત્યા કરી લે છે. આ નવલકથાએ યુવાનોની દબાયેલી લાગણીઓને વાચા આપી.
અને પછી તો વર્થર ફીવર ફેલાયો નહીં, લોકો વર્થર જેવા કપડાં પહેરવા લાગ્યા. આ તો આજના જમાનામાં કોઈ વાયરલ ટ્રેન્ડ જેવું લાગે છે.
બિલકુલ. પણ આ ટ્રેન્ડ થોડો ખતરનાક પણ સાબિત થયો. કેટલાક યુવાનોએ તો વર્થરની નકલ કરીને આત્મહત્યા પણ કરી.
શું વાત કરો છો?
હા, ગોથે રાતોરાત સુપરસ્ટાર બની ગયા, પણ સાથે વિવાદોમાં પણ ઘેરાયા. આ ઘટનાએ તેમને શીખવ્યું કે લાગણીઓની શક્તિ કેટલી પ્રચંડ અને બેધારી હોઈ શકે છે.
આટલી તીવ્ર સફળતા પછી કોઈ વ્યક્તિ આખી જિંદગી આમ જે કેવી રીતે જીવી શકે? એક બળવાખોર કવિમાંથી તેઓ એક જવાબદાર પ્રશાસક કેવી રીતે બન્યા? આ પરિવર્તન તો બહુ મોટું કહેવાય.
અને એ જ એમના બિલ્ડિંગનો બીજો તબક્કો હતો. 1775માં માત્ર 26 વર્ષની ઉંમરે તેઓ વેમર નામના એક નાના રાજ્યના મંત્રી બન્યા.
એક કવિ માટે આ કામ તો કંટાળાજનક અને જેલ જેવું હોવું જોઈએ.
શરૂઆતમાં કદાચ એવું જ લાગ્યું હશે, પણ આ અનુભવે તેમને જમીન પર ઉતાર્યા. યુવાનીના ભાવનાત્મક ઉભરાને વાસ્તવિકતા અને શિસ્તનું સંતુલન મળ્યું.
એટલે દુનિયા માત્ર લાગણીઓથી નથી ચાલતી એ સમજાયું.
બરાબર, વ્યવહારુ નિર્ણયો પણ લેવા પડે છે. આ 10 વર્ષે તેમના વ્યક્તિત્વને વધુ મજબૂત બનાવ્યું.
પણ 10 વર્ષ? ક્યાંક તો અંદરનો કલાકાર ગૂંગળાતો હશે. આ દબાણમાંથી બહાર નીકળવા એમણે કંઈ કર્યું?
ચોક્કસ. 1786માં તેઓ આ બધી જવાબદારીઓથી એટલા થાકી ગયા કે કોઈને કહ્યા વગર ગુપ્ત રીતે ઇટાલી ભાગી ગયા.
હા, ખરેખર?
હા. અને આ 2 વર્ષની યાત્રા એમના માટે પુનર્જન્મ જેવી હતી. ત્યાં તેમણે રોમ અને ગ્રીસની પ્રાચીન કળા અને સ્થાપત્યનો અભ્યાસ કર્યો.
અને ત્યાં એમને શું મળ્યું?
ત્યાં એમને મળ્યું સંતુલન, સંવાદિતા, સ્પષ્ટતા. સ્ટોર્મ એન્ડ સ્ટ્રેસના તોફાન પછી એમને શાસ્ત્રીય કળાનો શાંત કિનારો મળ્યો.
મતલબ એમની કળા વધુ પરિપક્વ બની.
હા, અને વધુ શિસ્તબદ્ધ પણ. આ સમયગાળાને વેઇમર ક્લાસિસિઝમ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે જાણે પોતાની જાતને ફરીથી શોધી કાઢી.
કવિ, રાજકારણી, અને હવે સાંભળ્યું છે કે તેઓ એક ગંભીર વૈજ્ઞાનિક પણ હતા. મને આ વાત સૌથી વધુ આશ્ચર્ય પમાડે છે. એક તરફ કવિતાની દુનિયા અને બીજી તરફ હાડકા અને છોડ પર સંશોધન, આ બંને વચ્ચે તાલમેલ કેવી રીતે બેસાડ્યો હશે?
કારણ કે ગોથે માટે આ બંને વસ્તુઓ અલગ હતી જ નહીં. એમના માટે કવિતા અને વિજ્ઞાન બંને પ્રકૃતિના રહસ્યોને સમજવાના રસ્તા હતા.
ઓકે.
પણ એમનું વિજ્ઞાન ન્યૂટન જેવું નહોતું. ન્યૂટન દુનિયાને એક મશીન તરીકે જોતા હતા, જ્યારે ગોથે માટે પ્રકૃતિ એક જીવંત ગતિશીલ તંત્ર હતું.
કોઈ ઉદાહરણ આપી શકો?
હા, જેમ કે તેમણે વનસ્પતિ શાસ્ત્રમાં રૂપાંતરણનો સિદ્ધાંત આપ્યો. તેમણે કહ્યું કે છોડના બધા જ ભાગો, પાંદડું, પાંખડી, ફળ, એ બધા એક જ મૂળભૂત અંગ એટલે કે પાંદડાના અલગ અલગ સ્વરૂપો છે.
વાહ.
એ જ રીતે તેમણે માનવ જડબામાં એક એવા હાડકાની શોધ કરી જે પહેલા માત્ર પ્રાણીઓમાં જ જોવા મળતો હતો. આ બધું બતાવે છે કે તેઓ દરેક વસ્તુમાં એકતા જોતા હતા.
અને એમની રંગો પરની થિયરી પણ ખૂબ વિવાદાસ્પદ હતી, નહીં?
હા, એમની થિયરી ઓફ કલર્સ, એમાં તેમણે ન્યૂટનને સીધો પડકાર ફેંક્યો. ન્યૂટને કહ્યું હતું કે સફેદ પ્રકાશ 7 રંગોનું મિશ્રણ છે.
બરાબર.
ગોથે કહ્યું, ના, રંગો પ્રકાશ અને અંધકારની આંતરક્રિયામાંથી જન્મે છે. ભલે ભૌતિકશાસ્ત્રની દ્રષ્ટિએ ન્યૂટન સાચા હતા, પણ ગોથેનો મુદ્દો અલગ હતો.
શું હતો એમનો મુદ્દો?
તેઓ કહેતા હતા કે રંગ એ માત્ર પ્રકાશનું કિરણ નથી, પણ એક માનવ અનુભવ છે. વિજ્ઞાનને માનવ અનુભવથી અલગ ન કરી શકાય.
કમાલ છે. આટલા બધા અનુભવો, પ્રેમ, કવિતા, રાજકારણ, વિજ્ઞાન, આ બધા જ્ઞાનને તેમણે કોઈ એક મહાન કૃતિમાં સમાવવાનો પ્રયત્ન કર્યો.
બિલકુલ. અને એ કૃતિ એટલે ફાઉસ્ટ, એમના જીવનનું સૌથી મોટું અને મહત્વાકાંક્ષી કાર્ય. તેમણે આ નાટક પર લગભગ 60 વર્ષ સુધી કામ કર્યું.
60 વર્ષ?
હા, યુવાનીમાં શરૂ કર્યું અને મૃત્યુના થોડા સમય પહેલાં જ પૂરું થયું. ફાઉસ્ટ એ ગોથેના સમગ્ર જીવન દર્શનનો સાર છે.
તેની વાર્તા શું છે ટૂંકમાં, અને તે આટલી મહત્વની કેમ ગણાય છે?
એ એક વિદ્વાન ડોક્ટર ફાઉસ્ટની વાર્તા છે, જે જ્ઞાનની તરસમાં એટલો વ્યાકુળ છે કે કે તે શેતાન સાથે એક સોદો કરે છે,
પોતાનો આત્મા વેચી દે છે.
હા, બદલામાં અમર્યાદિત જ્ઞાન અને અનુભવ માગે છે. પણ આ નાટકનો સૌથી મહત્વનો સંદેશ તેના અંતમાં છે. ફાઉસ્ટ ઘણા સારા ખરાબ કામો કરે છે, પણ અંતે તેને મુક્તિ મળે છે.
શા માટે? શું તે સારો માણસ બની જાય છે એટલે?
ના, એટલા માટે નહીં કે તે નૈતિક રીતે શુદ્ધ હતો. તેને મુક્તિ એટલા માટે મળે છે કારણ કે તેણે ક્યારેય પ્રયત્ન કરવાનું, એટલે કે સ્ટ્રેબેન, છોડ્યું નહીં. તે સતત સંઘર્ષ કરતો રહ્યો.
ઓહ,
સ્વર્ગદૂતો ગાય છે, જે કોઈ સતત પ્રયત્ન કરે છે તેને અમે બચાવી શકીએ છીએ. આ એક પંક્તિમાં ગોથેના જીવનનો સાર છે.
આખી ચર્ચામાંથી મારા માટે ત્રણ મુખ્ય વિચારો તરી આવે છે. પહેલો તો બિલ્ડિંગનો જ છે, સતત શીખતા રહેવું અને પોતાની જાતને ઘડતા રહેવું.
સાચું. અને બીજો વિચાર છે કળા અને વિજ્ઞાનને જોડવાનો. આપણે આજે આ બંનેને બે અલગ ધ્રુવો પર મૂકી દીધા છે.
હા, જ્યારે ગોથે યાદ કરાવે છે કે સર્જનાત્મકતા અને તાર્કિકતા બંને જરૂરી છે.
બરાબર, વાસ્તવિકતાને સંપૂર્ણ રીતે સમજવા માટે બંને જરૂરી છે.
અને ત્રીજો અને મારા મતે સૌથી શક્તિશાળી વિચાર તે છે સંઘર્ષ અને પ્રયત્નનું મહત્વ. સ્ટ્રેબન, જીવનનો અર્થ કોઈ મંઝિલ પર પહોંચવાનો નથી, પણ સતત ચાલતા રહેવાનો છે. આ વિચાર મને ખૂબ જ ગમ્યો.
હા, કારણ કે તે આપણને નિષ્ફળતાના ડરમાંથી મુક્ત કરે છે. ગોથેના મતે ભૂલો કરવી એ બધું વિકાસની પ્રક્રિયાનો ભાગ છે. મહત્વનું એ છે કે તમે પ્રયત્ન કરવાનું ન છોડો.
મુસાફરી પોતે જ મંઝિલ છે.
એકદમ.
ગોથેના કેટલાક વાક્યો આજે પણ એટલા જ ધારદાર લાગે છે. ચાલો તેમાંથી કેટલાક પર નજર કરીએ.
ચોક્કસ. એક અવતરણ છે જે તેમના પોતાના જીવનની સફર બતાવે છે. શાસ્ત્રીય એ સ્વસ્થ છે, રોમાન્ટિક એ બીમાર છે.
અહીં બીમારનો અર્થ ખરાબ નથી, પણ અસંતુલિત છે, ખરું ને?
બરાબર. યુવાનીના અતાર્કિક ભાવનાત્મક ઉભરાને તેઓ રોમાન્ટિક કહે છે, અને ઇટાલીની યાત્રા પછી મેળવેલા સંતુલનને તેઓ શાસ્ત્રીય કહે છે.
અને ફાઉસ્ટની પેલી પંક્તિ તો જીવન મંત્ર જેવી છે. જે કોઈ સતત પ્રયત્ન કરે છે તેને અમે બચાવી શકીએ છે. આજના સ્પર્ધાત્મક યુગમાં આ વાત બહુ મહત્વની છે.
હા, જ્યાં પરિણામ પર જ બધો ભાર છે ત્યાં આ પંક્તિ પ્રયત્નના મહત્વને ઉજાગર કરે છે.
અને ફાઉસ્ટનો પેલો પ્રખ્યાત સંવાદ, અફસોસ મારા હૃદયમાં બે આત્માઓ વસે છે,
આ પંક્તિ આધુનિક માનવીના આંતરિક દ્વંદ્વને સચોટ રીતે પકડે છે.
આ તો આપણા બધાની વાત છે. એક તરફ ઇન્સ્ટાગ્રામ પર દુનિયા જોવી છે, અને બીજી તરફ શાંતિથી એક પુસ્તક વાંચવું છે.
બિલકુલ. એક તરફ ભૌતિક સુખોની લાલસા છે, અને બીજી તરફ આધ્યાત્મિક શાંતિની શોધ. ગોથે 200 વર્ષ પહેલા આ સંઘર્ષને ઓળખી લીધો હતો, અને તેમનું સમગ્ર જીવન આ બે આત્માઓને એક કરવાના પ્રયત્નમાં જ વીત્યું.
તો આ બધી ચર્ચા પછી આપણા શ્રોતાઓ ગોથેના જીવનમાંથી પોતાના જીવન માટે શું નક્કર બોધપાઠ લઈ શકે?
સૌથી પહેલું, જિજ્ઞાસુ બનો. અલગ અલગ ક્ષેત્રોમાં રસ લો. ફક્ત તમારી નોકરી કે અભ્યાસમાં જ બંધાઈને રહો. કોઈ નવો શોખ કેળવો, કોઈ નવી ભાષા શીખો.
હા, વિજ્ઞાન વિશે વાંચો, કળાને માણો. આનાથી મન વધુ સર્જનાત્મક અને લવચીક બનશે.
બરાબર.
બીજું હું કહીશ કે ભાવનાત્મક પરિપક્વતા કેળવવી. ગોથેનું જીવન શીખવે છે કે લાગણીઓ શક્તિશાળી છે, પણ તેને આપણા પર હાવી થવા દેવી એ ખતરનાક છે.
હા, વર્થર જેવો વિનાશ ટાળવો અને એ જ લાગણીની ઉર્જાને કોઈ રચનાત્મક કામમાં વાળવી એ જ સાચી કળા છે.
અને છેલ્લે
પ્રક્રિયામાં આનંદ શોધવો. સફળતા કે નિષ્ફળતાની ચિંતા કર્યા વગર પોતાના કામમાં, પોતાના પ્રયત્નમાં અર્થ શોધવો. જો પ્રયત્નમાં આનંદ હશે તો પરિણામનો બોજ હળવો થઈ જશે.
આજની ચર્ચા પરથી મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે ગોથેનું જીવન પોતે જ એક કલાકૃતિ હતું. તેમણે શીખવ્યું કે એક ખંડિત નહીં, પણ એક સંકલિત જીવન જીવવું શક્ય છે, જેમાં કામ અને શોખ, તર્ક અને લાગણી આ બધા માટે જગ્યા હોય.
અને મારા માટે અંતિમ સમજ એ છે કે ગોથેનો વારસો માત્ર તેમના પુસ્તકો નથી, પરંતુ એક સંપૂર્ણ જીવન કેવી રીતે જીવી શકાય તેનો તેમણે આપેલો નમૂનો છે. તેમણે બતાવ્યું કે કેવી રીતે જુદા જુદા અનુભવોને એક સાથે વણીને પોતાની જાતને સંપૂર્ણ રીતે વિકસાવી શકાય છે.
આનાથી વધુ પ્રેરણાદાયક સંદેશ બીજો કયો હોઈ શકે?
ખરેખર.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.